વોચમાં કાર પડેલી, બધા નોકરો બેચાર શેઠ હિંડોળા પર જોડે છે, આ સુખી છે, જોડે કેટલો મોટો બંગલો, કેવી કાર, કેટલું સાધન, નોકર ચાકરો, બસ બસ લાવતા શેઠ ને મળું. આવ્યા શેઠ પાસે, આવું કેમ આવ્યા ભાઈ? કે મને ભગવાન પસંદ થયા છે અને સુખ માંગવાનું કહ્યું છે. મને લાગ્યું કે તમે સુખી છો તો હું તમારું સુખ ભગવાન પાસે માગું. હું સુખી છું, તમે દુખી છો? અલા મહારાજ, એટલો દુખી તો કોઈ નથી કે આટલો મોટો બંગલો છે, આટલા બધા પૈસા છે, નોકર ચાકર છે, કાર છે, રેફ્રિજરેટર છે. અરે ભાઈ શું નથી બાપુ, એ બધા મારા દુઃખનું કારણ છે. તું જાણે છે મારે ત્યાં આટલું બધું હોવા છતાંય એનો કોઈ વારસદાર નથી, મને સંતાન નથી, એટલે મને બહુ દુઃખ થાય છે. મારા પિતરાઈઓ જે મને વાંઝ્યો કે છે, મને ગાળો દે છે, મારે આ બધું એમને આપવાનું, એટલે આખો દિવસ મારો જીવ શેકાયા કરે છે. એવો ભગવાન આ કશું ના આપ્યું અત્યે મને, પણ એકાદ દીકરો આપ્યો હોત તો કેટલો આનંદ થાત. આ તો આ બધું આવ્યું પણ મને દીકરો નથી આપ્યો. આવા બધા મને જેને મને નથી ગમતા, જેઓ મારી નિંદા કરે, એ બધાના માલિક એવા થઈ જશે, એ વાપરશે. આ વિચાર મારા હૃદયને શેકી નાખે છે દરરોજ. એ મારું સુખ ના માગીશ, હા બહુ દુઃખી થઈશ, ચાલ તારે બીજે ગામ જવું. બીજે ગયો તો આવો જ મોટો બંગલો અને પાછી કાર પડેલી અને સરસ બગીચો ને નોકર ને ચાકર ને. પેલા દ્વારપાળ ને પૂછ્યું કે શેઠ ને દીકરા છે? ચાર દીકરા છે. બસ તારે વાંધો નહીં, તારે તો આ સુખી જશે ને, કારણ કે આ દીકરાને દુઃખ હતું. પેલો આવ્યો શેઠ પાસે કે આવો ભાઈ. બોલો કેમ આવ્યા? કે બાપજી, શેઠજી મને લાગ્યું કે ભગવાન મને પસંદ થયા છે, મને સુખ માગવાનું કરું છે. મને લાગ્યું કે તમે સુખી છો, હું સુખી છું, તો તમને શું દુઃખ છે? મોટર છે, બંગલા છે, આટલા બધા નોકર ચાકર છે, આવી આવક છે, અને ચાર ચાર તો દીકરા છે, એ જ મારા દુઃખનું કારણ બન્યું છે. દીકરા એ દીકરા નથી, મારા દુશ્મન છે પૂર્વજન્મના. ભગવાન મને વાંચ્યો રાખ્યો હોત તો બહુ સુખી હોત હું, આ આપી દે મિલકત ધર્માદામાં. પણ આ ચાર એવા નીકળ્યા છે કે હોજ પડતી નથી, એમના નામની કોઈ પોક પાડતો આવતું નથી. કોઈ ખૂન કરીને આવે છે, કોઈ ગુનો કરીને આવે છે, કોઈ કઈ ખરાબ કામ કરીને આવે છે, કોઈ દારૂ પીને આવે છે. હું તો એવો કંટાળી ગયો છે કે ભગવાન એના કરતા મને વાંચ્યો રાખ્યો હોત તો બહુ સારું હતું, ધર્માદા કરી દે મિલકત. પણ આ ચાર તો મારા દુશ્મનો છે, માટે જોજે મારું સુખ માગતો. આ ચાર છોકરાઓ મારા હૃદયને આખો દાડો બાળીને ખાક કરી નાખે છે. તમે સુખી નથી? તો કે ના ભાઈ. પેલાને વિચારાયો, છોકરા વગરનો દુખી અને છોકરા વાળો દુખી? ઉતારી ત્રીજે ઘેર ગયો. એ પણ આવો શેઠ. કે આવો. કે આવું છે શેઠ, તમારું સુખ મારું સુખ, મારા જેટલો કોઈ દુખી નથી, પણ તમારે છોકરાઓ કયા કયા છે આટલું બધું? અરે ભાઈ, પણ મને ડાયાબિટીસ છે, મને બ્લડ પ્રેશર છે, મને ફલાણું છે, ઠીકણું છે, ઉઠીને ઉભું થવાતું નથી, આટલા ઘેર રસોઈ બને છે જાત જાતની, પણ મારા કર્મ રોટલો જ છે, અને આ કદો બન્યું ભગવાને મને આને આપ્યું હોત અને શરીર સાવ રાખ્યું હોત તો કેવું સુખ હતું. હું તો બહુ દુઃખી છું, જોજે મારું સુખ માગતો. કે ચાલો આય દુઃખી. પાછો આગળ ગયો, એટલે કેટલીક નાની નાની દીકરીઓ કુમારિકાઓ ત્યાં આગળ રમે મોજથી અથવા કુકા રમે. ત્યાં છોકરીઓ કેટલી સુખી છે, એ આનંદથી કેવી મસ્તીથી મજાથી રમે છે. આ સુખ માગો કે દીકરીઓ તમે બહુ સુખી, સોના દુખી, અમે સોના સુખી. કોણ જાણે કઈ જવું પડશે અને કોને કેવો પતિ મળશે એ ચિંતાથી અમને જરાય એ નથી. જોજો અમારું સુખ માગતા, કોઈ નકામો માણસ મળે તો અમારી જિંદગી બગડી જાય. એના કરતો આ દીકરીઓનો અવતાર જ ખોટો છે, માટે અમારું સુખ ના માગશો. ચાલો આય દુખી. આગળ ચાલો બે ચાર છોકરાઓ વિદ્યાર્થીઓ દફતર ભરવીને એકબીજાના ખભા પર હાથ મૂકીને એ મસ્તી કરતા કરતા જાય છે. આ છોકરાઓ સુખી છે, એમનું સુખ માગું. એ બેટા ઉભારો ઉભારો, શું છે તમે ઘરે હાના સુખી? અમે તો કંટાળી ગયા નિશાળથીના માસ્તરોથી, એટલું લેસન આપે છે, બધું એના કરતા વહેલા મોટા થઈ જઈએ તો આ નિશાળના દુઃખમાંથી તો બચીએ. બહુ દુઃખી છે, અમે જોજો માગતા અમારું દુઃખ અમારું સુખ. કે આ બાળકો દુખી, એટલામાં બે ત્રણ સાધુઓ વહેલા ને વહેલા જાય, લાલ ટમેટા જેવા શરીર ભાઈ, અને જાય બસ બસ આ લોકો સુખી લાગે છે. મહારાજ ઉભારો ઉભારો શું છે ભાઈ, કે તમે સુખી જાવ, ત્રણ દાણ થી ખાવાનું નથી મળ્યું, લોકો એવા બગડી ગયા છે કે સારા આપતા જ નથી, કશું આવે જોજો બાબુ બાવા થતા અમે તો બહુ દુખી થયા છીએ. પેલો બધે ફરી વળે છે, બધી કેટલાક ક્ષેત્રોમાં ભગવાનની પાસે આવ્યો કે બોલ ભાઈ સુખ લાવ્યો, તો બાપજી કોઈ સુખી નથી. તારે ભાઈ તારા સુખ અને દુઃખ નું કારણ તો તારું મન છે, મન થી માને તો તું સુખી અને મન થી માને તો તું દુખી. માટે સાચું સુખ તો આત્મામાં છે, અંતરમાં છે. પ્રભુએ જે ક્ષેત્રમાં મૂક્યા છે, જે કઈ આપ્યું છે, એનો સદુપયોગ કરી એનો આનંદ માણવો, એ જ સુખ છે. વધારે પ્રાપ્તિ માટે જે નથી તે મેળવવા માટે વધારે આપણે દુખી ન થવું જોઈએ. સાચું સુખ તો અંતરમાં છે ભાઈ. પેલો ભગવાને કહ્યું કે મનથી માને તો સુખ અને મનથી માને તો દુઃખ. આપણે વાત ચાલે છે મધુર દાંપત્ય જીવનની. વિઠ્ઠલ અને રૂકમાંબા ભૌતિક રીતે જોઈએ તો એમની પાસે કશું નતું. પારકા ઘરમાં રહેવાનું, પારકાનું આપેલું અન્ન ખાવાનું, પૂજાનો ન જ એક વ્યવસાય કરવાનો, પણ બંનેનો આનંદ કેટલો હતો. એ દાંપત્ય જીવન આપણને સુંદર બોધ આપે છે કે ભૌતિક એ સાચું સુખ નથી, પણ જો પરસ્પર પ્રેમ છે, પરસ્પર એકબીજાને ખાતર ઘસાઈ જવાની વૃત્તિ છે, ત્યાં આનંદ છે. આવી રીતે વિઠ્ઠલજી માં રૂકમાંબાને સુંદર સંબોધ આપીને પોતાના મધુર દાંપત્ય જીવનનો આ પ્રવાહ વહેવડાવી રહ્યા છે. જો સંસાર એ તો પ્રભુની આપેલી ભેટ છે, હા, આ સંસારને વેડફી ન દેવાય. ભગવાને આપણને સંસાર આપ્યો છે તો એ સંસારને સ્વર્ગ બનાવી દો. સ્વર્ગ બનાવો નરક બનાવો આપણા જ હાથમાં છે. તેવું જીવન જીવો કે નાનકડું ઘર હોય કશું ન હોય છતાં પણ સ્વર્ગનો આનંદ મેળવી લઈએ. તો એ ક્યારે બને? પતિ પત્ની વચ્ચે આવો પરસ્પર જબરજસ્ત પ્રેમ હોય ત્યારે. જો અત્રિ અને અનસૂયા માતા બંનેનો કેવો પ્રેમ, કે અત્રિ ઋષિ ઋગ્વેદનું પંચમ મંડળ લખી રહ્યા હતા, માં અનસૂયા એમની બાજુમાં બેસીને સેવા વૃત્તિ અથવા સેવા મુદ્રા, પતિની પાસે આવી રીતે સેવા મુદ્રામાં બેસવાનું, એ જે કઈ આજ્ઞા કરે એનું પાલન કરવાનું. માં બેઠા છે આમ લખતા લખતા, એ જમાનામાં કાગળ નહીં, પાંદડાના રસની સહી બનાવવાની, અને ભોજપત્ર એક ઝાડની છાલ આવે છે એ ભોજપત્ર ઉપર લખવાનું. એટલે ઋષિએ થોડા ભોજપત્ર ભેગા તો કરેલા, પણ વિચારોના પ્રવાહ એવા ઝડપી ચાલ્યા કે ભોજપત્ર ખલાસ થઈ ગયા. એટલે માં અનસૂયા નજીક બેઠા હતા, મગજમાં વિચારો આવ્યા તો લખવાની જરૂર હતી, એટલે કે હું દેવી કે હા ભગવાન એક ભોજપત્ર લઈ આવો. જોજો હા, જે શું બોલ્યા અતિનુસી, પક્ષીઓના આનંદમાં વિક્ષેપ ન પડે. જો આનું નામ સંત. મારા કાર્યથી, મારા હલનચલનથી, મારા બોલવાથી, મારા હરવા ફરવાથી, મારા કોઈ પણ કારણથી બીજાનું હૃદય દુભાય, બીજાને દુઃખ થાય, એવું એક પણ વર્તન કરાય નહીં. આપણને સુખ મળે બેઠા હોઈએ કેટલાક તો જોડે, કે એવી રીતે બેસે કે જોડે વાળો કંટાળી જાય, કે કુણીઓ વાળે ને કે આમ કરે ને તેમ કરે ને, હે, પણ વર્તન એવું રાખો કે આપણા વર્તનથી, આપણા બોલવાથી, આપણા ચાલવાથી કોઈનો હૃદય જરાય ન દુભાય. વાણી પણ એવી બોલીએ કે બીજાને આનંદ આવે, બીજા હૃદયને તીરની માફક વાગે એવા શબ્દો ન બોલાય. આવી રીતે આ સંત છે, પક્ષીઓનો પણ વિચાર કરે છે, મૂંગા પ્રાણીઓનો, પક્ષીઓનો પણ વિચાર કરે છે. આપણે તો આપણા હાથમાં એક બંદૂક આવી, અથવા એવો આ ટેટો, અથવા એવો ફટાકડો આવ્યો, આપણે આનંદ લૂંટવો છે, આપણે આપણા જ આનંદનો વિચાર કર્યો છે. વૃક્ષની નીચે જઈને આપણે એટમ બમ ભમ સુને ફોડ્યો, એ વૃક્ષની ઉપર કેટલાય પક્ષીઓ બેઠા હોય, કોઈ માળામાં ચાંચમાં ચાંચ પરોવીને વાત કરતા હોય, કોઈ પોતાના બચ્ચાને ખવાડતા હોય, કોઈ બિચારું આંખો નીચેની નિંદર લેતું હોય, એવા પક્ષીઓ આરામથી બેઠા હોય અને નીચે જઈને મોટો ધડાકો કર્યો આપણે, પેલા પક્ષીઓ ફરર ઉડી જાય, આપણને આનંદ થાય, કેવી મજા આવી ગઈ. પણ પક્ષીઓના દિલને કેટલું દુઃખ થાય. જો અતિઋષિ કેવા છે, આપણા વર્તનથી પશુ પક્ષીને પણ દુઃખ ન થવું જોઈએ. માટે તારે આપણે સાચા સંત કહેવાઈએ, એ આ સંતોનું લક્ષણ છે. સંત એવા સરળ હોય કે બીજાને જરાય તકલીફ ન આપે, બીજાને જરાય દુઃખ ન આપે. જો થોમસ હાર્ડી કરીને એક બહુ સારો કવિ થઈ ગયો અંગ્રેજ, એને એક નાનકડું પણ સુંદર કાવ્ય લખ્યું છે, એ બર્ડ એન્ડ એ બેબી કાવ્યનું નામ એવું છે કે એક પક્ષી અને એક બાળકી. હવે કાવ્ય કેવું છે, એક નદી વહી રહી છે, નદીના કિનારે એક ભેખડ છે, એ ભેખડ પર એક બેન એક નાની બાળકી બેઠી છે, અને નદીના બિલકુલ કિનારે એક પક્ષી છે. પેલું પક્ષી નદીના પાણીમાં ચાંચ બોરે છે, પછી આમ 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 જુએ છે, ફરી પાછું ચાંચ બોરે છે, આમ આમ જુએ છે, પછી બાળકી જોયા કરે છે. એ વખતે એક ભયંકર શિકારી કૂતરો આવ્યો અને દોડતો દોડતો કૂતરો આવ્યો, પેલા નદીના પાણીમાં થઈને સડસડાટ ચાલ્યો ગયો, એને પાણી ઉડાડ્યું, એ પાણી પેલા પક્ષી ઉપર પડ્યું, પક્ષીએ પાંખો હલાવી અને પાણી બધું ઉડાડી દીધું, કાઢી નાખ્યું, અને ફરી પાછું આમ ટાંચ મૂકી પાછું પાણીમાં બોળી આમ તેમ આમ મજાથી જોવા લાગ્યું, પેલી બાળકી જોયા કરે છે. થોડી વાર થઈ એક ભયંકર આખડો આવ્યો, પેલો આખડો દોડતો દોડતો આવ્યો અને નદીની પાર જતા એને પણ પાણી ઉડાડ્યું, બધા પક્ષી ઉપર પાણી પડ્યું, પક્ષીએ પાણી ખંખેરી નાખ્યું, ઉડી ના ગયું, બેસી જ રહ્યું અને પછી પાણીની ચાંચ બોળી પછી આમ 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 જોવા લાગ્યું, પેલી બાળકી જોયા કરે છે. થોડી વાર થઈ અને કવિ કે છે, ધેન કમ્સ એ જેન્ટલમેન, પછી એક સદગ્રસ્ત આવે છે. ભાઈ અટાયરિંગ એ કેવી રીતે પહેરી, હન્ટિંગ ડ્રેસ, એને એને શિકારી કપડો પહેર્યો છે, એના હાથમાં બંદૂક છે, પડેથી પક્ષી એને જોયો, પક્ષી ઉડી ગયું. બાળકી વિચાર કરતી બેસી રહી, બસ આટલું જ કાવ્ય છે. પણ અંગ્રેજ લોકો જે પક્ષીઓનો શિકાર કરે છે એના ઉપર વ્યંગ કરતું આ કવિએ કટાક્ષ કરતું આ એક સુંદર નાનકડું કાવ્ય છે. બસ પેલા ભાઈને જોયા, પેલા જેન્ટલમેન સદગ્રસ્તને, અને પક્ષી ઉડી ગયું. એટલે જ બાળકી વિચારમાં પડી ગઈ કે આ પેલા ભયંકર શિકારી કૂતરો આવ્યો તોય ના ઉડી ગયું, પેલો આખલો આવ્યો તોય ના ઉડી ગયું, અને માણસને જોતા જ ઉડી ગયું. એટલે પક્ષીની દ્રષ્ટિએ માણસ પેલા આખલા અને કૂતરા કરતા ખરાબ છે, કારણ કે એનો શિકાર કરે છે. કોઈ દિવસ મુગા પ્રાણીનો આપણે વિચાર કર્યો છે? ભગવાને એને વાણી આપી નથી, પણ કોઈ બળદને બોલાવીને ભગવાન એને વાચા આપે અને આપણે એને અભિપ્રાય પૂછીએ કે ભાઈ માણસ કેવો, માં નકામો, આ મારા મારા નાકમાં નાથ ગાળી દે છે, મારી પાસે ગાડું ખેંચાવે છે, મારી પાસે ખેતર છેડાવે છે, કેટલું કેટલું કામ કરાવે છે, ન ચાલુ તો પરણા ખોચે છે, બહુ નકામો નકામો માણસ. ઘોડાને પૂછીએ, ઘોડાને વાચા આવે પૂછીએ કે માણસ કેવો, અરે માં નકામો, મારા મોઢામાં લગામ ગાળી દે છે, મારા પર સવારી કરે છે, એ મને મને પછી ગાડી ખેંચાવે છે. પ્રાણીઓ આપણે માટે સારો અભિપ્રાય આપે જ ના, કારણ કે આપણે એમને બહુ દુઃખ આપીએ છીએ, એમની સ્વતંત્રતા એમનો આનંદ આપણે લૂંટી લઈએ છીએ. સંતો નાનકડા પ્રાણીઓનો પણ વિચાર કરે છે. હા, સ્વામી મહારાજના જીવનમાં આવે છે કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે મંત્રો સિદ્ધ કર્યા હતા. નાનકડા બાળક છે, 7-8 વર્ષના, મિત્રો સાથે ગામની ભાગોળે જંગલ, એ તો મહારાષ્ટ્ર છે એટલે પહાડી પ્રદેશ, એટલે જંગલમાં ફરવા ગયા. એક મોટો નાગ જોયો. સ્વામીજીને આ નાનકડા વાસુદેવે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એટલે એવા મંત્ર મારી અને આમ કુંડાળું કર્યું ને, પેલો નાગ શાંત થઈ ગયો, જવાયજીના બહાર બંધ થઈ ગયો, મંત્ર થી આમ શ્રી ગયો. બધા છોકરા હસ્યા, બધા છોકરા એને પથ્થર મારવા મળ્યા, કેટલાક એને આમ હેરાન કર્યો તો આ છોકરા હશે. ઘેર આવ્યા, ઘેર આવ્યા ને વાસુદેવ સુતા. જો 8 વર્ષનો છોકરો, એને વિચાર આવ્યો કે મેં આ સારું કર્યું. એક પ્રાણી પોતાના રાજ્યમાં જંગલમાં, ત્યાં પણ મેં એને સુખી જ ના રહેવા દીધો. શું એને જંગલમાં મુક્તપણે મહાલવાનો એનો હક નથી? મંત્રનો આ અર્થ છે, મંત્રનો આ ઉપયોગ થાય બીજાને હેરાન કરવાનો. જે સિદ્ધિ બીજાને નુકસાન કરતી હોય, જે સિદ્ધિ બીજાઓને દુઃખ આપતી હોય, એ સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો શું અર્થ છે? અરે એ મેં આ શું કરી નાખ્યું, એમ વાસુદેવને દુઃખ થયું. વહેલા સવારમાં ઉઠીને પેલા બધું બનેલા નાગને છોડાયો અને છૂટતો કર્યો, તારે એમને શાંતિ થઈ. એટલે આ જે મૂંગા પ્રાણીઓ છે એના ઉપર આવી આપણી શક્તિનો દુરુપયોગ કરીએ એ બરાબર નથી. કલાપી ગાય છે ને કે દુઃખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી, રે રે સત્તા તમ પરજનો ભોગવે ક્રૂર આવી. લોકો તમારા પર કેવી સત્તા ભોગવે છે એ જોઈને કવિના હૃદયને દુઃખ થાય છે. આ કલાપીએ ગાયું છે. ચાલો ભગવાન અત્રિ શું કહે છે કે દેવી જોજો, હા પક્ષીના આનંદમાં વિક્ષેપ ન પડે. આનું નામ સંત. પોતાના હલનચલનથી, પોતાના બોલવાથી, પોતાના કોઈ પણ કાર્યથી બીજો હેરાન ન થાય એવી દ્રષ્ટિ જેનામાં હોય એને સંત કહેવાય. હા એટલે તો સંત પરમ હિતકારી, એ બધાનું કલ્યાણ જ કરે, કોઈને હેરાન ના કરે. આવા સરળ હૃદયના એ સંતો હોય. માય કહું ભલે ભગવાન. હવે માનવને જોઈને પક્ષીઓ તો ઉડી જાય. આપણે એવી બધી બહાદુરી કરી છે કે પક્ષીઓને આપણામાં વિશ્વાસ નથી, એ આવે જ ને આપણી પાસે કારણ કે એને ધાક લાગે છે.